દોલતરામજી કૃત છ ડાળા ચાલે છે, તેમાં આપણે છઠ્ઠી ડાળ છે. છઠ્ઠી ડાળમાં આપણને અહીંયા પંચ મહાવ્રતની વાત કરે છે, તેમાં બીજી ગાથાનો ભાવાર્થ લેવાનો છે. 162 પાનો છે ભાવાર્થ. વિતરાગી મુનિ 14 પ્રકારના અંતરંગ અને 10 પ્રકારના બહિરંગ પરિગ્રહથી રહિત હોય છે. અપરિગ્રહ દશા મુનિરાજને પંચ મહાવ્રતમાં અપરિગ્રહ દશામાં 14 પ્રકારના અંતરંગ અને 10 પ્રકારના બહિરંગ એ બધા પ્રકારોથી પરિગ્રહોથી રહિત હોય છે. તેથી તેમને પાંચમો પરિગ્રહ ત્યાગ મહાવ્રત હોય છે. બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ. શ્રાવક દશામાં હજી પરિગ્રહનો પરિમાણ હોય છે, પરિગ્રહની મર્યાદા હોય છે, અને મુનિ દશા થતા 14 પ્રકારના અંતરંગ અને 10 પ્રકારના બહિરંગ બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય છે. હવે પછી કહે છે કે જે પાંચ સમિતિ હોય છે તેમાં પહેલી સમિતિ તે ઈરિયા સમિતિ. દિવસના ભાગમાં એક તો મુનિરાજ ક્યારે વિહાર કરે? દિવસના સાંજ પડ્યા પછી તો મુનિરાજ વિહાર પણ ન કરે. દિવસના ભાગમાં સાવધાની પૂર્વક આગળની ચાર હાથ જમીન જોઈને ચાલવાનો વિકલ્પ ઉઠે તે પહેલી ઈરિયા સમિતિ છે. દિવસનો ભાગ હોય સાવધાની પૂર્વક, ઉતાવળે નહીં, જોરથી ગમે તેમ ચાલે એમ નહીં, સાવધાની પૂર્વક આગળની ચાર હાથ જમીનને ચાલવાનો વિકલ્પ ઉઠે છે તેને ઈરિયા, ઈરિયા એટલે જોઈને ચાલવું, એવી ઈરિયા સમિતિ. પછી બીજી ભાષા સમિતિ હોય છે. મુનિરાજની વાણી કેવી હોય છે તેનું વર્ણન કરે છે. જેમ ચંદ્રમાંથી અમૃત ઝરે છે, શીતળતા ઝરે છે ચંદ્રમાંથી, સૂરજમાં તો હજી કોઈને તાપ લાગે, ચંદ્રમાંથી બધાને ઠંડક શીતળતા અમૃત ઝરે છે, તેમ તે મુનિના મુખ ચંદ્રથી જગતનું હિત કરવા વાળા, બધા અહિતનો નાશ કરવા વાળા, સાંભળતા સુખ આપનારા, સર્વ પ્રકારની શંકાઓને દૂર કરનારા અને મિથ્યાત્વ વિપરીતતા કે સંદેહ રૂપી રોગોનો નાશ કરનાર એવા અમૃત વચનો નીકળે છે. મુનિરાજ ગમે તેવી બીજા જીવોને કડવાશ થાય, દુઃખ પહોંચે એવી ભાષા હોતી નથી. બીજા જીવને હિત કરે, કલ્યાણ કરે, જગતને કલ્યાણમાં નિમિત્ત બને, જગતને ગમે પોષણ થાય, પોતાનું માન પોસાય એવી વાણી હોય ને, જગતનું મનોરંજન થાય પછી ભલે એનું અહિત થતું હોય એવી ભાષા હોય નહીં. હિત કરનારું અને હિતનો નાશ કરવા, સાંભળતા જ સુખ થાય, આનંદ થાય, એ જેવું મુનિરાજ કહે છે એવું પ્રેણમન થાય તો હિત થઈ જાય, પણ સાંભળતા પણ ગવે ગમે એવી મીઠી ભાષામાં હોય છે, બધા પ્રકારના પ્રશ્નોને દૂર કરનારા હોય છે. મુનિરાજની વાણી હોય છે, સામે શ્રોતા હોય છે, શ્રાવક હોય છે, એના પ્રશ્નોનો નિવેડો શંકા દૂર કરે છે અને મિથ્યાત્વ રૂપી રોગનો નાશ કરનાર. અનાદિકાળથી મિથ્યાત્વ, અજ્ઞાનતા, વિપરીતતા જે ચાલી આવે છે તેનો નાશ કરનારા. વિચાર આપણે કરીએ કે મહાવીર ભગવાન જ્યારે સિંહના ભાવમાં હતા ત્યારે મુનિરાજે શું સંભળાવ્યું હશે કે સાંભળતા જ આખો પરિવર્તન કેવું થયું, ક્યાં સિંહના ભાવમાં અને ક્યાં સમ્યક દર્શન. એ યશોધર મુનિરાજે શ્રેણીક રાજાને શું સંભળાવ્યું હશે, શું કહ્યું હશે કે થોડા વખત પહેલા જે શ્રેણીક રાજા મુનિરાજ ઉપર ઉપસર્ગ કરવાના ભાવ હતા અને ક્ષણમાં કેવો પલટો આવે છે કે જ્યાં સમ્યક દર્શન પામે, તે મુનિરાજની ભાષા વાણી શું હશે અને વાણીમાં કહેલા ભાવ શું હશે કે જગતનું હિત કરનારા એ વચનો હોય છે, સાંભળતા જીવ ઠરી જાય એવી વિતરાગી મુનિરાજની વાણી હોય. કોઈ જીવ પ્રત્યે તિરસ્કાર ન હોય, કોઈ જીવ પ્રત્યે દ્વેષ ન હોય, કોઈ પણ બીજો માન્યતા વાળો હોય તો પણ મુનિરાજ તત્વની વાત ધીરી મીઠી સુંદર ભાષામાં કરે છે. જગત સ્વીકારે ન સ્વીકારે એની અપેક્ષા નથી, પણ મુનિરાજની વાણી તો કેવી હોય છે, મીઠી મધુરી હોય છે. જેમ નદીમાં વેણ કેવું સુંદર મજાનું, જેને ગુજરાતીમાં શું કહીએ આપણે, ખળખળ કરતું વેતું હોય છે, એમ મુનિરાજની વાણીનો પ્રવાહ કેવો હોય છે કે જેને એકવાર સાંભળતા સિંહ પણ વાઘ પણ એકવાર સાંભળવા બેસી જાય એવી મધુરી વાણી હોય છે, તે એ વાણી તેને નામ ભાષા સમિતિ કહેવામાં આવે છે। તો એ પ્રમાણે સમિતિ રૂપ બોલવાનો વિકલ્પ મુનિને ઉઠે છે તે બીજી ભાષા સમિતિ। આવી ઉપદેશ દેવાનો, આવી વાણી કહેવાનો સમયસારમાં, એટલે તો ભગવાન આત્મા એમ કહીને બોલાવે છે ને, હે ભવ્ય, એમ કેવી મીઠી મધુરીથી વાત કહે છે। તો આવી ભાષા બોલવાનો જે વિકલ્પ મુનિરાજને હોય છે તેનું નામ ભાષા સમિતિ કહેવામાં આવે છે। પ્રશ્ન, સાચી સમિતિ કોને કહે છે? ઉત્તર, પરજીવોની રક્ષા અર્થે યત્નાચાર પ્રવર્તીને અજ્ઞાની જીવ સમિતિ માને છે, પણ હિંસાના પરિણામોથી તો બંધ થાય છે। જો રક્ષાના પરિણામોથી સંવર કેશો તો પુણ્યબંધનું કારણ શું થશે? શું કહે છે કે પરજીવોની જે બચાવવાનો ભાવ છે એને જો સાચી સમિતિ, સાચો ધર્મ, સાચી નિદ્રા માનશો તો પુણ્ય ક્યાં ભાવથી થશે? પરજીવોની રક્ષા અર્થે યત્નાચાર, યત્નાચાર એટલે પ્રયત્નપૂર્વક હાલવું ચાલવું, એવી જે તે સ્વભાવને જો તમે સમિતિ કહેશો, એ સ્વભાવને જો ધર્મ કહેશો, તો કહે છે કે હિંસાના પરિણામથી તો પાપ થાય અને રક્ષાના પરિણામથી તો તમે સંવર માનો છો, તો પછી પુણ્ય સેનાથી થશે? તો બીજા જીવને બચાવવાનો જે ભાવ છે તે સંવર નથી, પણ શુભ ભાવ છે, અને એ શુભ ભાવને વ્યવહાર સમિતિ કહેવાય, નિશ્ચય સમિતિ તે નથી। વળી મુનિ એસણા સમિતિમાં દોષ ટાળે છે, ત્યાં રક્ષાનું પ્રયોજન નથી, માટે રક્ષાને અર્થે જ સમિતિ નથી। પાંચ સમિતિમાં એક જ નિયમ નથી હોતો કે બીજા જીવોને બચાવવા, એવું હોતું નથી, અલગ અલગ પ્રકારના શુભ ભાવ હોય છે। તો જો કોઈ માને કે બીજા જીવને બચાવવા એનું નામ જો સમિતિ હોય તો એસણા, એસણા એટલે આપણે આગળ આવશે મુનિરાજ, દોષ રહિત નિર્દોષ આહાર લે તેનું નામ એસણા સમિતિ। એમાં તો કોઈને બીજા જીવને બચાવવાનો વિકલ્પ હોતો નથી, તો બીજા જીવને બચાવવું એનું નામ જો સમિતિ હોય તો પછી એસના સમિતિ નામ કેમ આવ્યું? ના, ઉલટાનું સદોષપણું લે એમાં પોતાનો દોષ આવે છે ને, એમાં નિર્દોષમાં પોતાના માટે, પણ એમાં સીધી રીતે એવું નથી બીજા જીવને બચાવવાનો, ઓછો આહાર લે છે એમાં શું છે, પોતાનો પ્રમાદ ઘટાડવાનો હેતુ છે। એટલે જે બીજામાં ઈર્યા સમિતિમાં બરોબર છે કે બીજા જીવની હિંસાને ટાળવાની, પણ આ જે એસણા સમિતિ છે એમાં તો પોતાનો પ્રમાદ છોડવાનો, શરીર ટકાવવા પૂરતું લેવું એવું એમાં હોય છે, કારણ કે એમાં તો નિર્દોષ આહાર છે, બીજા જીવની હિંસાનો તો સવાલ છે જ નહીં, તો એમાં તો બીજા જીવની રક્ષાનો કાંઈ પ્રશ્ન નથી, તો પછી એને સમિતિ કેવી રીતે કહેવાય? મુનિને કિંચિત રાગ થતા ગમનાદિ ક્રિયા થાય છે, ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તિના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી, તથા બીજા જીવોને દુઃખી કરીને પોતાનું ગમનાદિ પ્રયોજન સાધતા નથી, તેથી તેમનાથી સ્વયં દયા પડાય છે, એ પ્રમાણે સાચી સમિતિ છે। મુનિરાજને પોતાના આ પરિણામમાં સાથે સેજે એવું થઈ જાય છે, પણ બધી સમિતિમાં એક જ પ્રયોજન છે એવું નથી। મુનિરાજ ગતિ કરે છે, આહાર માટે જાય છે, પણ તેમાં એ જે ચાલવાની ક્રિયા છે તેમાં પ્રયત્નપૂર્વક હોય છે, એમાં એમને પ્રમાદ હોતો નથી। આપણે જે ચાલીએ છીએ કરીએ છીએ તેમાં તો કાંઈ વિચાર હોતો નથી, જ્યારે મુનિરાજ તો પોતાના ઉપયોગ પ્રયત્નપૂર્વક ચાલે, કોઈ જીવને મરે એવું એમને ભાવના હોતી નથી, તો એમને પ્રમાદરૂપ પ્રવૃત્તિ નથી। અને બીજા જીવોને દુઃખી કરીને મારું કાર્ય સાધવું, આપણે તો શું કરીએ છીએ, બીજાનું ગમે તે થાય મારું કાર્ય થવું જોઈએ, મુનિરાજને એવું હોતું નથી। આપણે તો જે મારે જવું છે એટલે જવું છે, વરસાદ પડે છે, લીલોતરી ઉગી ગઈ છે, આ તે જોતા નથી, અને મુનિરાજ શું જોવે છે, આહાર લેવા જતા રસ્તામાં જો બહુ લીલોતરી પડી છે તો મુનિરાજ પાછા આવે છે। બીજા જીવોને દુઃખી કરીને પોતાનું ગમન આદિ, પોતાનું આહાર આદિનું કાર્ય પોતે સાધતા નથી, આ રીતે એમને સ્વયં દયા પડાઈ જાય છે, તે સાચી સમિતિ કહેવામાં આવે છે। હવે એ બે સમિતિની વાત કરી, ઈર્યા અને ભાષા, સમિતિ તો મુનિરાજના એ પ્રકારના પાંચ પ્રકારના નિયમ હોય છે, એ સમિતિ છે. ઈર્યા ભાષા એસના, હવે એનો અર્થ તો ખબર નથી, એનો કદાચ સંધિ છૂટી પાડીને શું હોય એ તો ખ્યાલ નથી, પણ આ પાંચ પ્રકારના મુનિરાજના નિયમ હોય છે. એમાં બે થઈ ગયા ઈર્યા અને ભાષા, હવે ત્રણ બાકી, એસના, આદાન નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન, એની વ્યાખ્યા હવે આમાં કરે છે. ત્રીજી ગાથા છે એમાં ત્રણ સમિતિની વ્યાખ્યા છે, એનો હરિગીત લઈએ આપણે.
જયાલી સદો સવિનાશ કુલ શ્રાવકતને ધર અસન કો લે તપ બડાવન હે તુ નહીં તન પોસતે તજી રસન કો સુચિ જ્ઞાન સંયમ ઉપકરણ લખી કે ગહે લખી કે દરે નિરજન તો થાન વિલોકિતન મલ મૂત્ર શ્રમ પરિહરે.
નીચે પણ ફોટામાં દેખાડ્યું છે, આહાર લે છે એ પણ એક નિર્દોષ લેતા હોય છે. મુનિરાજ પોતાના માટે કરેલો આહારનો એક કણ પણ કે પાણીનું એક બિંદુ પણ ક્યારેય લેતા નથી, નિર્દોષ આહાર હોય છે. એનું નામ એસણા સમિતિ. અને બીજું આદાન નિક્ષેપણ. આદાન નિક્ષેપણ એટલે જે પોતે બેસવાની જગ્યા કે એવું બધું હોય છે ત્યાં પોતે કેવું હોય છે, જોવે છે, વસ્તુ લે મૂકવી હોય ત્યાં પણ જોવે કોઈ જીવ જંતુ છે કે નહીં એ પ્રમાણે પોતે કરે છે, તેનું નામ આદાન નિક્ષેપણ. બેસવાની શિલાની જગ્યા કે વસ્તુ લેવા મૂકવા તે નિર્દોષ વસ્તુ જગ્યા હોય, જીવ જંતુ ન હોય ત્યાં મુનિરાજ હોય છે, તેનું નામ આદાન નિક્ષેપણ. અને પ્રતિષ્ઠાપન, પ્રતિષ્ઠાપનમાં મળમૂત્રનો ત્યાગ પણ એવી જગ્યાએ કરે જ્યાં નિર્દોષ હોય, કોઈ લીલોતરી ન ઉગી હોય, કીડી મકોડાના દર ન હોય, એવી નિર્દોષ સૂકી જગ્યા હોય ત્યાં મળમૂત્રનો ત્યાગ કરે છે, તેનો અન્વયાર્થ. વિતરાગી મુનિ, મુનિ કેવા હોય, હંમેશા વિતરાગી જ હોય છે, ત્રણ કસાયનો અભાવ થયો. એવું ન હોય કે બહારથી ચલો મુનિ થઈ જાય પછી આપણે અભ્યાસ કરશું, એમ ન હોય. સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક સમ્યક ચારિત્રની જ્યાં ઉગ્રતા પ્રગટ થઈ ગઈ છે, ત્રણ કસાયનો અભાવ થયો છે, એવા વિતરાગી મુનિ ઉત્તમ કુળવાળા શ્રાવકના ઘરે, કેને ઘર જાય, ઉત્તમ કુળના શ્રાવક, ગમે તેવા ગમે ત્યાં હોય એવી ઘરે ન જાય. અને જેને ઘરે જાય નવધા ભક્તિથી, દાતાના ગુણ પણ હોય અને નવધા ભક્તિથી પડગાહન કરે તો મુનિરાજ ત્યાં આહાર લેવા જાય છે. ઉત્તમ કુળ વાળા શ્રાવકના ઘરે અને છયે રસ અથવા એક બે રસને છોડીને શું છે એવો નિયમ લેતા હોય, રસ પરિત્યાગ, કે મારે આજ એક જ રસ લેવો જ, બે રસ લેવો જ, ઘણીવાર તો રસ વગરનું પણ આહાર લુખું મળે તો લેવું એવી ભાવનાથી જતા હોય છે. શેના માટે આહાર લે છે, શરીરને પુષ્ટ નહીં કરતા માત્ર તપની વૃદ્ધિ કરવાના હેતુથી. આપણે જે કાંઈ ખાઈએ છીએ શેના માટે ખાઈએ છીએ, સ્વાદ માટે, શરીરને પોષવા માટે. અને મુનિરાજ આહાર લે છે શેના માટે છે, સંયમ માટે, સંયમની વૃદ્ધિ માટે, તપની વૃદ્ધિ માટે, પાંચ ઇન્દ્રિય કે શરીરને પોષવા માટે નહીં. એટલા માટે આપણે જે ખાઈએ છીએ, ખાવાનો ભાવ છે તેને શું કહેવાય છે, અશુભ ભાવ કહેવાય, પાપ ભાવ કહેવાય. અને મુનિરાજ આહાર લેવા જેવી ભાવને શું કહેવાય છે, શુભ ભાવ કહેવાય છે. કોઈને એમ થાય મુનિરાજને એવું શું કામ, કારણ કે એનું પ્રયોજન જુદું છે. આપણે તો પ્રમાદ કરીએ, ખાઈને શરીર પોષીએ છીએ, અને મુનિરાજ શરીરને પુષ્ટ નહીં કરતા માત્ર તપની વૃદ્ધિ કરે. કારણ કે શરીર છે તો શરીર ટકે છે, તેના નિમિત્ત રૂપે આહાર પણ છે, તો એ શરીર જેટલો સમય ટકે છે એમાં એ શું કરે છે, સંયમની, તપની, જ્ઞાનની વૃદ્ધિ કરે છે. તો એ તપની વૃદ્ધિ કરવાના હેતુથી 46 દોષને ટાળીને, મુનિરાજના 46 દોષ હોય છે કે જે પોતાના માટે કરેલા ન હોય. મુનિરાજ જે ઘેર આહાર કરવા જાય ત્યાં રસ્તામાં કોઈ બાળક રડતું આવે અથવા એવી કોઈ પ્રતિકૂળતા બીજી આવે તો મુનિરાજ પાછા ચાલ્યા જાય. અને ગુરદેવસિંહ પણ જયારે હતા સંપ્રદાયમાં ત્યારે પણ કડક ક્રિયા પાડતા. કેટલી કડક, કે આહાર લેવા જાય પીરસનારા આવે આહાર દેવા માટે તો પાણીનું ટીપું કે કોથમરી લીલોતરી પડી હોય એના ઉપર પગ મૂકે તો નહીં, પણ કપડા સાડલાનો કે એનો એક છેડો પણ અડી જાય તો પણ ગુરુદેવ પાછા ચાલ્યા જતા. એટલું કડક તો કોઈને એમ થાય આવું કેમ પાડી શકાતું હશે. ગુરુદેવસિંહ પણ એવું પાડ્યું હતું કે પાણીનું બિંદુ હોય લીલોતરી પડી હોય એને પણ કઈક અડી જાય, તમને કચરા જાય તો કોઈ સવાલ તો પણ ચાલ્યા જાય. એટલી તો આવી બહારમાં ક્રિયા હોવી જોઈએ એ સાધુ પણ. એનાથી મુનિરાજ નિર્ગ્રંથ મુનિરાજ ની ક્રિયા તો 46 દોષ ને ટાળીને તેઓ ભોજન ને ગ્રહણ કરે છે. એના બધા 46 દોષ નું વર્ણન બીજે આવે છે, અષ્ટપાવડ માં પણ આવે છે, અને નીચે આમાં લખ્યું છે કે તે આહારના દોષો નું વિશેષ વર્ણન અણગાર ધર્મામૃત. અણગાર એટલે મુનિરાજ, મુનિરાજ ના આચાર નું કાર્ય જે છે, અને મૂલાચાર, મૂલાચાર વગેરે શાસ્ત્રો થી જાણવું. મૂલાચાર કોને રચ્યું છે? મૂલાચાર નથી, મૂલાચાર નથી સાંભળ્યું, રચયિતા નું નામ બધા ને આવડે છે. કુનકુન આચાર દેવ રચ્યું, મૂલાચાર કુનકુન આચાર દેવ. તે દોષો ને ટાળવાના હેતુથી દિગંબર સાધુઓને કોઈ કોઈ વખત મહિનાઓ સુધી ભોજન ન મળે, છતાં પણ મુનિ જરાય ખેદ કરતા નથી. કારણ કે એમાંય છે, બાકી આમાંય બધામાં છે, અષ્ટપાવડમાં એમાંય વિશેષ છે કે આ રીતે મુનિરાજ આહાર લેવા જાય, કોઈને કોઈ દોષ આવે તો પણ મુનિરાજ ને ખેદ ન થાય. કે આજે માંડ જેવી રીતે ઋષભદેવ ભગવાન હતા એમને કેટલા વખત સુધી ન મળ્યો? 6 મહિના તો નિયમ રાખ્યો, તો પછી બીજા 6 મહિના ને એક્ઝેક્ટ તો 7 મહિના ને 13 દિવસ સુધી ન મળ્યો તો ખેદ ન થાય કે હવે આજ કેટલા દિવસ મને આહાર વગર ચલાવવું પડશે. ખેદ થતો નથી, કારણ કે અનાશક્તિ અને નિર્મોહ હઠ વગરના સહજ એમની દશા હોય છે. કાયરજનોને અજ્ઞાનીઓને આવું મુનિવ્રત કેવું લાગે છે? દુઃખમય લાગે છે. અને જ્ઞાનીને મુનિરાજને તે સુખમય લાગે. અજ્ઞાની તેમ થાય આવું ભીખા કેટલા દી રહેવાય. કાયર છે એ શરીરની મમતામાં એવો પડ્યો છે કે એને બીજું કઈ સૂઝતું નથી. વર્ષ મહિનાઓના મહિના નીકળી જાય આહાર વગર તો પણ મુનિરાજ ખેદ કરતા નથી. પછી આગળ વાત કરે છે કે પવિત્રતાના સાધન કમંડલને અને જ્ઞાનનું સાધન શાસ્ત્રને અને સંયમનું સાધન પીછીને જોઈને ગ્રહણ કરે અને જોઈને રાખે તે વગેરે એનું આદાન નિક્ષેપ પણ એ સમિતિ છે. મુનિરાજ પાસે કેટલી વસ્તુ હોય? 3 વસ્તુ, મોર પીછી કમંડલ અને ક્યારેક શાસ્ત્ર. શાસ્ત્ર હંમેશા એ ન હોય, 2 વસ્તુ કાયમ હોય, મોર પીછી અને કમંડળ. તો જે કમંડલ શેનું સાધન છે? પવિત્રતાનું, શૌચનું, પીવા માટે કે એ રીતે નહીં તો વોશ કરવા માટે પવિત્રતાનું સાધન કમંડલ. પછી જ્ઞાનનું સાધન શાસ્ત્ર. શાસ્ત્ર શેના માટે છે? અભ્યાસ માટે. એમને કે શાસ્ત્ર લખ્યું છે પછી કોકને શ્રાવકને આપું મારી ખ્યાતિ વધે, અથવા શાસ્ત્રને આ રીતે આપું તો એમાં છપાઈ થાય ને બધું મારું માન પ્રતિષ્ઠા વધે, એનું એ સાધન બનાવતા. અને શાસ્ત્ર કાયમ ન રાખે, ક્યારેક એવો વિકલ્પ આવ્યો કોઈ શાસ્ત્ર શ્રાવક આવીને આપે તો જ લે છે, બાકી માગવાનું ન હોય. મુનિરાજ રાખે કે નહીં બધું? કઈ લખવા કરવા માટે કઈ કાગળ ને બોલ પેન કે કઈ ન દેખાય ચશ્મા શું 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 સાથે રાખે? કઈ નહીં, ન દેખાય શું, કઈ લખવા તો જોવે કે નહીં? કઈ સાથે PhD હજી કરવાનું બાકી હોય ને બધું કરે કે નહીં? આ કેવી દશા થઈ ગઈ છે કે જે મુનિ દશા છે એને હજી પણ માનેલી સાચું તો ક્યાં છે, છતાં હજી 12ની ડિગ્રી લેવી કોલેજની ને લેવી એવા બધા મુનિ દશાનું આવું સાચું સ્વરૂપ નથી. અરે પોતાના આત્મામાંથી બહારમાં એવો કોઈ વિકલ્પ જ ઉઠતો નથી કે આવી ઉપાધિ છે, હાથમાં કાગળ કે પેન્સિલ કે એવું કોઈ હોય જ નહીં. ત્યાં પછી આવી બધી વાત તો ક્યાં રહી ગઈ? સ્વની જ લે જગતની ડિગ્રી શું પ્રયોજન છે? અને મુનિરાજ થી બીજાને શું અધિક જ્ઞાન હોય કે એની પાસે લેવું? પીએચડી કરવું હોય તો કોઈ રાખવો પડે કે નહીં? પ્રોફેસર કોલેજમાં એની નીચે અંડરમાં કરે ને, ઉપાધિ જ છે. ડિગ્રી એટલે ઉપાધિ છે, સાચે ઉપાધિ છે. અને ત્રીજું સંયમ નું સાધન પીછી. સંયમ એટલે પીછી, મોર પીછી હોય એનાથી શું કરે છે? કોઈ જીવ જંતુ હોય એને સાફ કરે છે. પીછી થી હવા ખાવી કે એવું કરવું એ કોઈ પ્રયોજન હોતું નથી. તો એ જોઈને લેવી અને જોઈને મૂકવું તેનું નામ આદાન નિક્ષેપણ, એને સમિતિ કહેવામાં આવે છે. તાળપત્ર નિર્દોષ પડેલા હોય, ના સૂકા હોય, લીલોતરીને અડવાનો તો એના ઉપર સાય કે એવું ન હોય, એની કલમ હોય, એને કાણા પાડીને એવું. અને એ તે કોઈની પાસે માગવાનું નહીં, સહજના પડ્યું હોય, વિકલ્પ ઉઠો હોય તો લખે, બાકી એવું કોઈ પરાધીનતા હોય નહીં. ઓલી તો શું થાય, શ્રાવકની પરાધીનતા કરવી ને, કાગળ જોઈએ છે, પછી કાગળ ખાલી થઈ જાય તો પૂરો થઈ જાય, શું થાય? બોલ પેન લીધી ને એમાં પછી ઇંક ખલાસ થઈ જાય. પરાધીનતા એવી હોતી નથી. હવે છેલ્લું પાંચમી સમિતિ કહે છે પ્રતિષ્ઠાપન. પેશાબ લીટ વગેરે શરીરના મેલને જીવ રહીત સ્થાનમાં જોઈને ત્યાગે છે. મળમૂત્રનો ત્યાગ ક્યાં હોય છે? નિર્દોષ જગ્યા હોય છે ત્યાં તેનો ત્યાગ કરે છે, તેનું નામ પ્રતિષ્ઠાપન સમિતિ કહે છે. આવું મુનિરાજનું સ્વરૂપ એને જાણીને શું કરવું છે કે પોતે પણ એવી દશા પ્રાપ્ત કરવાની ભાવના ભાવી. અને પંચ પરમેષ્ઠીમાં જ્યારે આચાર્ય ઉપાધ્યાય મુનિરાજને નમસ્કાર કરે છે ત્યારે એના સાચા સ્વરૂપને વિચારવું કે સાચા મુનિરાજનું શું સ્વરૂપ હોય. હું ક્યાંક અજ્ઞાન ભાવે ખોટે તો હું માર્ગમાં ફસાણો નથી ને, એમ એને વિચારી અને ખોટે માર્ગે હોય તો પાછા વળવું જોઈએ. અને બીજું પોતે પોતા અંતરમાં એ મુનિદશાની ભાવના કરવી જોઈએ. એનો ભાવાર્થ, વિતરાગી જૈન મુનિ એટલે કે સાધુ ઉત્તમ કુર વાળા શ્રાવકના ઘરે આહારના 46 દોષોને ટાળી અને અમુક રસો છોડીને, એટલે કે સ્વાદનો રાગ નહીં કરતા. અમુક સ્વાદ એટલે શું કે કડવો તો ભાવતો ન હોય, તીખો તો બહુ મરચા તીખા લાગે એટલે છોડવા એમ નહીં, જેમાં રાગ હોય તેને છોડવો. આ તો ભાવતા ન હોય, ગમતા હોય ને પછી કે અમે એનો ત્યાગ કરીએ છીએ, એ કોઈ સાચો ત્યાગ નથી. તો એ મુનિરાજ જેને ઘેર આહાર જાય લેવા જાય છે ઉત્તમ કુળ વાળા શ્રાવક હોય છે. બારમાં કોઈ સજ્જનતા પણ ન હોય એવા ગમે તેને ઘેર મુનિરાજ જતા નથી. આહારના 46 દોષ એમાં હોય છે, આહારના દોષ હોય છે, આહાર લેવાના દોષ હોય છે, આહાર બનાવવાના, એવા બધા 46 દોષ હોય છે. એને ટાળી અમુક રસોને છોડીને એમના જ્ઞાનમાં બધું આવી જાય. એમની જ્ઞાનની તાકાતની આપણને કલ્પના નથી. જગતમાં અમુક માણસો નથી મળતા કે એને કહેવું, એના મોઢા ઉપરથી હું એને ઓળખી જઈશ, એના પગની પાની ઉપરથી એનું માપ કાઢી લઈએ છીએ. એમની અંતરની પણતીમાં આટલું જ્યાં વિતરાગતા પ્રગટ થઈ છે તો એમનું જ્ઞાન પણ સાથે સહેજે પ્રગટ થઈ જાય છે કે જેથી એમને ખ્યાલ આવી જાય છે. એમને એ સિવાય પણ દરેક મુનિરાજને એવો ખ્યાલ હોય જ છે. આપણને જ આ તમે પ્રશ્ન કર્યો ને તો સહેજે કોઈને થાય કે આવી બધી મુનિરાજને શું ખબર પડતી હશે કે આ નિર્દોષ આહાર છે કે નહીં, આ સારું ઘર છે કે નહીં, શું નથી. આપણને આપણી બધી કલ્પનાઓ થાય છે, બાકી મુનિરાજની અંતરની વિતરાગતા સાથે એવું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. તો મુનિરાજ શરીરને પુષ્ટ કરવાનો અભિપ્રાય નહીં રાખતા, માત્ર તપની વૃદ્ધિ કરવા. આ મુનિરાજને આહાર લેવાનું પ્રયોજન શું છે? તપની, સંયમની, ચારિત્રની વૃદ્ધિ કરવી, શરીરને પુષ્ટ કરવા માટે નહીં, માટે આહાર લે છે. તેથી તેઓને ત્રીજી એસણા સમિતિ હોય છે. એસણા આહાર, નિર્દોષ આહાર લેવો તેનું નામ એસણા સમિતિ કહે છે. પવિત્રતાનું સાધન કમંડળ, જ્ઞાન નું સાધન શાસ્ત્ર અને સંયમ નું સાધન પીછી, એ ત્રણેય જીવોની વિરાધના બચાવવા અર્થે જોઈ સંભાળીને રાખે છે અને ઉપાડે છે. પોતે બધી વસ્તુ પડી હોય, મોર પીછી કમંડળ લે મૂકે ત્યારે જોવે છે, પોતે જ્યારે બેસે બિરાજમાન થાય ત્યારે પણ મુનિરાજ જોવે છે કે કોઈ જીવને હું હિંસા તો નથી કરતો, કોઈ દુઃખી નથી કરતો, એમ પોતે વસ્તુ લઈને મૂકે તો તેને અહીંયા આદાન નિક્ષેપણ સમિતિ કહેવામાં આવે છે. ત્રણેય વસ્તુ મોરપીછી કમંડળ અને શાસ્ત્ર લેતી મુક્તિ વખતે ધ્યાનમાં રાખે તેનું નામ આદાન નિક્ષેપણ કહે છે. તેથી તેઓને ચોથી આદાન નિક્ષેપણ સમિતિ હોય છે. મળ મૂત્ર કફ વગેરે શરીરના મેલને જીવ રહિત સ્થાન ઉપર છોડે છે, તેથી તેમને પાંચમી વ્યુત્સર્ગ અથવા તો પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. કોઈ પણ વ્યુત્સર્ગ સમિતિ કહો કે પ્રતિષ્ઠાપન. આવી જ્યાં મુનિ દશાની સ્થિતિ છે ત્યાં હવે કોઈ શહેરમાં કે એમાં કે જ્યાં ઈર્યા જોઈને જવાનું તો શક્ય ન બને, નિર્દોષ આહાર મળશે કે નહીં મળે એનું કોઈ ઠેકાણું ન હોય, કારણ કે ત્યાં તો બધા જ જાતના હોય ને. મોટા શહેરોમાં તો કેવા હોય, બધી જાતના હોય, એમાં જૈન છે કે નહીં એ ખબર ન પડે. એટલે આ શહેરોમાં તો કાંઈ મુનિપણું રચવાય ને, આપ પ્રતિષ્ઠાપન સમિતિ કેવી રીતે કરે, ત્યાં તો બહારમાં કાંઈ હોય જ નહીં. આવી દશા છે. કોઈ કે પંચમ કાળ છે એટલે છૂટ મળે એવું હોતું નથી. આવી પાંચ સમિતિ મુનિરાજને હોય છે. હવે મુનિરાજની ત્રણ ગુપ્તિ અને પાંચ ઇન્દ્રિય ઉપર એટલે હવે કોઈના માટે આપણે નથી, આ તો અહીંથી શું એટલા માટે તો વિચાર આપણે કીધું કે મુનિની પાંચ સમિતિ પાંચ મહાવ્રત કેવા હોય, પછી બીજા સાથે જોઈ લેવા છે કે નહીં. કે બહારનો હજી ચોખ્ખો વ્યવહાર પણ પડાય એવી સ્થિતિ અત્યારના રહી નથી. અંદરની દશાની વાત તો જુદી રહી, પણ બહારનો વ્યવહાર પડાય એવી પણ અત્યારના બહારમાં શહેરોમાં સ્થિતિ રહી નથી. તો આપણે સમજી લેવું, બાકી તો આ મુનિ દશા સાચી જો પ્રગટ થાય તો એને ગુરુદેવસી તો કહેતા ને, ઘણા આક્ષેપ કરે તમે મુનિઓને માનતા નથી. ગુરુદેવસી શું કહેતા કે મુનિઓના અમે તો દાસાનું દાસ છીએ. એવા અવસર અમને ક્યારે મળે કે જયારે મુનિરાજ પધારે ને અમે એમના ચરણોમાં સાક્ષાંગ દંડવત પ્રણામ કરીએ. પણ મુનિ હોવા જોઈએ, સાચા સાચું મુનિ પણ જોવે, બહારમાં ને અંતર કઈ ઠેકાણું ન હોય ને કે સાચા મુનિ માનો તો એવું ખોટું તો મનાય નહીં. બાકી મુનિના દર્શન મળવા પણ મહા દુર્લભ અહો ભાગ્ય છે. એવા મુનિરાજના હાલતા ચાલતા સિદ્ધ જેવા મુનિરાજ મળે, જાણે વિતરાગતાની મૂર્તિ હોય. ઉપસમ રસ જેમાં ઢાળા બિંબ જેમાં ઢળી ગયા છે એવા મુનિરાજના દર્શન તો આ કાળે અશક્ય થઈ પડ્યા છે. મુનિરાજને માનતા એમ નથી, સાચા મુનિરાજ હોય તો એના ચરણોમાં ઢળી પડે, બાકી ખોટાને માનવું એ તો અજ્ઞાનતા છે, મિથ્યાત્વ છે. ઈર્યા એટલે જોઈને ચાલુ, ચાર હાથ ભૂમિ, અને એષ્ણા એટલે આહાર લેવા જાય એમાં 46 દોષને ટાળે છે. 46 દોષ વગરનો નિર્દોષ આહાર લે છે તે એષ્ણા કહેવામાં આવે છે. એટલા માટે તો આપણે ખાસ ખુલાસો કર્યો કે આ કાળમાં આવી દશા વંત અને મુનિરાજ રે ક્યાં, કોઈ મકાનમાં શહેરમાં એમ રે, ક્યાંય જંગલમાં ગુફી પર્વતમાં ગુફામાં ને એમાં વિચરતા હોય છે, કોઈને ખબર પણ ન પડે. આ તો હજી કઈક થાય તો શું થાય, ચશ્મા પહેરે તડકો લાગે તો આવી તો બહારમાં જ્યાં દશા હોય ત્યાં. આપણે કોઈના માટે નથી, આપણે વિચારવાની છે કે આ મુનિરાજની ગરિમા જેને કહે ને, એનું એક સ્ટેટસ હોય છે, એને આવી રીતે કરી શકાય નહીં. મહાન નિગ્રંથ મુનિરાજ જેને પંચ પરમેષ્ટિમાં સ્થાન મળે, જેને ગંધર્વદેવ પણ નમસ્કાર કરી, પદ કેવું હશે એને આપણે વિચારણા તો કરી શકીએ કે નહીં. હવે ચોથી ગાથામાં મુનિરાજનું આગળ વર્ણન કરે છે. આ મુનિરાજનું વર્ણન કરીને આવું સ્વરૂપ હોય એટલું નક્કી તો કરે, પોતે એવું ગ્રહણ ન કરી શકે, પણ આવું મુનિરાજનું સ્વરૂપ હોય એવો તેને ખ્યાલમાં લેવું જોઈએ. चौथी गाथा हवे
सम्यक प्रकार निरोध मन वचकाय आत्म ध्यावते तीन सुतिर मुद्रा देखी मृग गण उपल काज खुजावते तथा परसयरो साध शुभ असुहावन तिरोध पाचेन्द्रिय जय
पाछळ फोटो आप्यो छे कि मुनिराज नु मन वचन काया एटला स्थिर थई गया योग चंचलता एटली घटी गई छे एटली स्थिरता थई छे कि एक वार तो हरण पण भूली जाय कि आ शिला छे के मुनिराज छे कोई मुनि मन मा शरीर मा हलन चलन नथी वाणी नथी होती ने मन ना विकल्पोनी पण चंचलता छूटी गुप्त थई गया छे गुप्ती गुप्ती शब्द सेना ऊपर थी गुप्त स्वरूप गुप्त गुप्त एटले खबर छे खोवाई जाय हाइड पोतानी पणती आत्मा में एवी संताई गई छे एवी गुप्त थई गई छे के बार मा चंचलता पण हवे रही नथी समयसार मा अमृतचंद्राचार्य देव पोतानी ओळखाण आपे छे ने के हूँ केवो छु स्वरूप गुप्त छु आ साची मुनिराज नी ओळखाण छे जगत नी प्रसिद्धि थी तो दूर भागना रहो जगत ना लोको मने जाने एवी एमने भावना होती नथी चलो सखी वहां जहे जहान अपना कोई कलेवर जनावर भके पीछे मुआ रुवे न कोई क्या जे मुनिराज केवी भावना कर रहे छे वहां जहे जहान अपना कोई कोई मानस ज न होय कदाच आयुष पूरु थाय तो शरीर पण पड्यू रे लोकोने खबर पण पड़े नहीं कलेवर भखे जनावरा हिंसक पशु आवीने खाई जाए पीछे मुआ रुवे न कोई ज्या रोनारा पण न होय एवी एकांत जग्या मां जई साधना करी एवी तो मुनि नी दशा होय छे आवु मुनिराज नो खरेखर दर्शन तो नथी पण केवू स्वरूप होय ए पण आपणे खरी रीते तो सांभळू नथी एवी दशा होय एमनो एटलो पुरुषार्थ में वैराग्य हतो एमनी अंतरनी दशानो पुरुषार्थ अने एटलो कि तो आपणे प्रत्यक्ष एमना दर्शन करिए तो पण देखातुं के वैराग्य केटलो जीवनमां हतो के कदाच आ भव तो स्त्री पर्याय नो आवी गयो कदाच पर्याय पुरुष नी होत तो आ संसार थी उदासीन थईने क्यारे जंगल मां चाल्या गया होत एवी अंतरनी पुरुषार्थ नी उग्रता पांचमा आरामा छेला का सुधी पण छे पण अत्यारना वर्तमान मां एवी कोई स्थिति देखाती नथी बाकी कोई नो पुरुषार्थ जागृत थाय तो थई शके छे एमां एवुं न थाय एम नथी पण वर्तमान मां जे देखाय छे એમાં કોઈ દેખાતા નથી સરસ એક વાત યાદ કરાવી ગુરદેવસિંહે સોનગઢમાં પરિવર્તન કર્યું ખરેખર તો ગુરદેવસિંહનું જીવન ચરિત્ર કદાચ બધાને થોડું થોડું તો ખ્યાલમાં હોવું જોઈએ પછી 3 વર્ષ રહ્યા પછી 1994 એટલે આજથી 57 વર્ષ પહેલા સ્વાધ્યાય મંદિર બન્યું અને બધાએ વિનંતી કરી કે આપ અહીંયા પધારો ને રહો ત્યારે ગુરુદેવસે શું જવાબ આપ્યો કે મને અહીંયા હું રહું એવો પ્રતિબંધ મને નથી તમે મને એમ કહો કે અહીંયા રહેવું જ પડશે કદાચ મારી વિતરાગપણથી પુરુષાર્થ આગળ વધી તો હું તો મુનિ થઈને જંગલમાં પણ ચાલ્યો જાય દશાના આવી જુદી વાત પણ જ્ઞાનીને કોઈ પ્રતિબંધ ન હોય પોતાની પુરુષાર્થની દશા જાગૃત થાય તો કોના માટે રોકાય કોણ કોના માટે રોકાય પુરુષાર્થી પુરુષ કોઈના માટે રોકાતા રાગી રોકાય રાગી શું છે બીજા માટે રોકાય બીજા કે તમે છોડો તો હું છોડીશ એ શું દેખાડે છે પુરુષાર્થ નથી દેખાડતા નબળાઈ દેખાડે છે કે તમે છોડો તને જો એનું પણ એક સુંદર વર્ણન આવે છે ઉદય કુમારની ને આઈ થિંક આપણે વાર્તા પહેલા એકવાર કરી હતી. આ પ્રસંગો એવી રીતે પુરાણના પણ વિચારવા જેવા કે જીવોના પુરુષાર્થ જાગે છે તો એને કોઈ જાગનાર ને રોકનાર કોઈ નથી, પણ જાગવાની અંતર લગન હોવી જોઈએ. એક પોતે હતા રાજકુમાર હતા અને એના લગ્ન થયા પછી પોતે રહેતા હોય છે, પછી તેડવા આવે છે ને, તો એને શું થાય છે કે આ તો લઈ જશે પત્નીને, એટલે એમ કે થોડા દી તમે એનો સાળો તેડવા આવે ને કે તમે થોડા દિવસ રોકાઈ જાઓ. ઓલાને એમ કે ચલો બે ચાર દી આગ્રહ કરે છે તો રોકાઈ જાય, પણ છતાં અઠવાડિયું તો પણ જવાની ના ને. તો ઓલા કે હવે તો રજા આપો કે ના ના, તો કે હું તમને મૂકવા આવું છું. એ દ્વારા પણ રાગ કેવો તીવ્ર કે ચલો હું તમારા નગર સુધી રાજ્ય સુધી મૂકવા આવું છું. ઓલાને એમ કે ચલો રસ્તામાં જાય છે શાળા બનાવીને, અને તો જંગલ રસ્તામાં આવે છે, મુનિરાજને જોવે છે, જે પોતે બનાવી હોય છે એકી ટસે મુનિરાજને જોવે છે. એના શાળાને એને મશ્કરી થઈ કે તમે આમ શું જોવો છો, તાકાત હોય તો મુનિદશા લઈ લ્યો ને. પેલા શાળાને તો શું છે કે આને તો કેટલો રાગ છે, આકાર ટીખળ છે ને, કે ને કે આ તો કઈ થોડી લેવાના, મજાક માટે કરે છે. આ શું કે છે, એનું નામ ઉદય છે, કે હું હમણાં જ લેવા તૈયાર છું. શું કે છે ઓલા ને શાળાને, આ તો મશ્કરી કરે તે કે તમે લ્યો તો હું પણ લઈશ. મશ્કરી શું કરે છે, તો ઓલાને કહે છે રથ ઉભો રાખ, અને એ પોતે દોડીને મુનિરાજ તરફ જાય છે, એને પકડે છે ને. અરે હું તો તમને મજાક કરતો હતો, એ કે તમારી મજાક મારા માટે ઉપકારી થઈ. જો આ જેનો વૈરાગ્ય પુરુષાર્થ જાગે છે એને કોઈ રોકનારું નથી, પોતે મુનિ દશા લે છે ત્યાં. આખું જીવન પરિવર્તન, ભાવ પરિવર્તન થી જીવન પરિવર્તન થાય. આપણે આપણા અંતરના ભાવ પલટાવા જોઈએ, તો બાહ્ય જીવન પલટાયા વગર રહેશે નહીં. આ કોઈ બાહ્ય થી વેશ બદલાવાનો નથી. આપણે શું ટ્રાય કરીએ છીએ, વેશ બદલાવા ટ્રાય. અંતરના ભાવનું પરિવર્તન થતા બાહ્યમાં પણ એવો ફેરફાર સહજપણે થઈ જાય છે. તો આવા કે મુનિ દશા માટે જેનો પુરુષાર્થ જાગ્યો, વૈરાગ્ય જાગ્યો, હવે એ કોઈ બંધનમાં રોકાતા નથી, એનું પણ ગુરુદેવસિંહ પ્રવચનોમાં ઘણી વાર સુંદર વર્ણન કરતા હોય છે. કે રાજકુમાર હોય છે, પોતે જ્યાં દીક્ષા લેવા જાય છે તો રાણીઓ હોય છે, બધા એને રોકવા પ્રયત્ન કરે છે, તો શું જવાબ આપે છે કે હવે તમે કોને યાદ કરો છો, તમને સાંભળનારો જે રાગ હતો એ રાગ હવે મરી ગયો છે, હું તમારા કારણે નતો રોકાણો પણ મારા રાગને કારણે રોકાણો, અને રાગ હવે અસ્થિરતાનો ચારિત્રનો રાગ હવે મરી ગયો છે, તમને સાંભળનારું હવે કોઈ રહ્યું જ નથી, તમે ગમે તે પોકાર કરો હવે હું રોકાવવાનો નથી. એવો પુરુષાર્થીનું બળ હોય છે, એવા મુનિરાજનું આપણને અહીંયા વર્ણન કરે છે. તો એ મુનિરાજની અંતરમાં ગુપ્તી મન વચન ત્રણ કાયની સ્થિરતા એવી હોય છે કે એકવાર હરણિયા પણ ભૂલ ખાઈ જાય છે એની વાત અહીંયા કરે છે. વીતરાગી મુનિ મન વચન કાયાને ભલી રીતે, ભલી રીતે એટલે યથાર્થપણે સમ્યક પ્રકારે, બળજોરીથી નહીં કે કાન ફોડી નાખે નાક ફોડી નાખે ને બધું એવી રીતે કસાય કરીને નહીં, પણ સમ્યક સાચી રીતે બરાબર નિરોધ કરીને તે તરફનું જોડાણ છોડીને. ઘણાને કીધું હોય ધ્યાન કરવા બેસો, આંખ વીંચીને બેસો, આંખ વીંચીને તો બેસે પણ શું થાય, કાન ખુલ્લા હોય શું અવાજ કરે છે, પૂછી જવું એને કોણ આવ્યું તું, કોક આવ્યું તું ખબર છે, આ શું ધ્યાન છે આ. આંખ બંધ હોય પણ આંખના કીકાર ડોળા ચકર વકર શું દેખાતું હોય બધું, ઘર દેખાતું હોય કે ઓફિસ દેખાતી હોય, બીજું આત્મા તો દેખાતો એમનો હોય. એ કોઈ મન વચન કાયાની અંતરમાં નિરોધ કરવું જોઈએ, એનું લક્ષ છૂટી જવું જોઈએ, તો સાચું ધ્યાન હોય છે. જગતના જીવોને ધ્યાન કરવું છે પણ સાચું જ્ઞાન કરવું નથી તો એ સાચી વિધિ નથી. સાચું જ્ઞાન હશે તો સાચું ધ્યાન થશે, સાચા જ્ઞાન વગર ધ્યાન શું છે, શ્રીમદજી કે છે ને એના માટે તરંગ રૂપ થઈ પડશે. ધ્યાન સાચા જ્ઞાન વગર ધ્યાન કેવું થશે? તરંગ. મનના વિકલ્પો ક્યાંય દોડશે. એટલા માટે કીધું કે અહીંયા બરાબર નિરોધ કરીને સ્વરૂપની એકાગ્રતા થતા મન વચન ને કાયમનું લક્ષ છૂટી જાય છે. નિરોધ કરીને જ્યારે પોતાના આત્માનું ધ્યાન કરે છે મુનિરાજ, મન વચન કાય ત્રણેયનું લક્ષ છોડીને, ત્રણેયનો સંબંધ છોડીને પોતાના આત્માનું ધ્યાન કરે છે, ત્યારે શું થાય છે કે ત્યારે તે મુનિઓની શાંત મુદ્રા દેખીને, એ મુદ્રા દેખીને મુનિરાજના શરીરને પથ્થર જાણીને હરણ અથવા ચૌપગા પ્રાણીનું ટોળું પોતાની ખંજવાળ ખુજલીને ખંજવાળે છે. એ મુનિરાજની શાંત મુદ્રા જોઈને હરણિયા કે ગમે પસાર થતા હોય એને એમ થાય કે આ તો જાણે પથ્થરની શિલા છે, ને પોતાની ખંજવાળને ત્યાં ખંજવાળે છે. આવી સ્થિરતા, આવી એકાગ્રતા, આવી ચારિત્રની એકાગ્રતા ક્યારે પ્રગટ થાય? અંતરમાં સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પૂર્વક આવો પુરુષાર્થ, આવી સ્થિતિ, આવી દશા થઈ શકે છે. જે પ્રિય અને અપ્રિય પાંચ ઇન્દ્રિય સંબંધી, પાંચ રસ, પાંચ વર્ણ, બે ગંધ, આઠ પ્રકારના સ્પર્શ અને શબ્દ, તે બધામાં રાગ કે દ્વેષ મુનિને હોતા નથી. ત્રણ ગુપ્તીની વાત કરી, હવે સમતા ભાવ કેવો હોય છે કે કોઈ પણ પ્રિય કે અપ્રિય, મીઠો રસ સારો લાગતો હોય, તીખો રસ અથવા કડવો રસ કોઈને ન ગમતો હોય, રંગમાં પણ દરેકને કોઈને ગમે ન ગમે, સ્પર્શમાં પણ ઠંડુ ગરમ ગમે, એ કોઈ પણ વિષયમાં આ સારો છે માટે રાગ કરવો, આ ખરાબ છે માટે દ્વેષ કરવો, એવો મુનિરાજને હોતું નથી. સ્પર્શની 20 પર્યાય છે, પૂતગલની 20 પર્યાય, સ્પર્શની 8 પર્યાય, રસની 5 પર્યાય, ગંધની 2 પર્યાય અને વર્ણની 5, એમ 20 પર્યાય અને પ્લસ શબ્દ, તે બધામાં રાગ કે દ્વેષ મુનિને ક્યારેય થતા નથી. એ તો અપૂર્વ અવસરમાં પણ આવે ને, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માયના, કેવા? પૂતગલ તો ખરા પણ બધા કેવા? બધા પૂતગલ, પણ આ પૂતગલ સારું ને આ પૂતગલ ખરાબ, એવો ભેદ મુનિરાજને, જ્ઞાનીને પણ ન હોય તો મુનિરાજને તો એવો ન જ હોય. શ્રદ્ધામાં તો જ્ઞાનીને પણ હોતો નથી. આ તો મુનિરાજને ચારિત્ર દશા એવી થઈ ગઈ કે એવો વિકલ્પ પણ, આ સંયોગ સારા ને આ સંયોગ ખરાબ એવું હોતું નથી. તેથી તે મુનિ પાંચ ઇન્દ્રિયોને જીતવા વાળા એટલે કે જીતેન્દ્રિય પદને પામે છે. ત્રણ ગુપ્તીની વાત કરી, મન વચન અને કાય, અને હવે શું કીધું? પાંચ ઇન્દ્રિય ઉપર વિજય મેળવી લીધો. હવે એને નિયમસારમાં પદ્મમલ ધારી દેવ એનું સુંદર વર્ણન કરે કે મુનિરાજની વ્યાખ્યા શું કરે, ઠેર ઠેર શું વ્યાખ્યા કરે મુનિરાજની વ્યાખ્યા. મહે વૈરાગરૂપી મહેલના શિખરના શિખામણી છે. વૈરાગરૂપી મહેલનો શિખર અને શિખરના પાછા શિખામણી એટલે ટોચ. એટલો બધો વૈરાગ્ય થઈ ગયો છે. પાંચ ઇન્દ્રિયના ફેલાવ રહી જેને દેહ માત્ર પરિગ્રહ છે. પાંચ ઇન્દ્રિય છે પણ પાંચ ઇન્દ્રિયનો ફેલાવ નથી. આવા મુનિરાજ ત્રણ ગુપ્તી સહિત છે અને એમને પાંચ ઇન્દ્રિય ઉપર વિજય મેળવો છે, તો તેમને સાચા જીતેન્દ્રિય કહેવામાં આવે છે. આ રીતે મુનિરાજનું વર્ણન કરતા પાંચ મહાવ્રતની વાત કરી, પાંચ સમિતિની વાત કરી, ત્રણ ગુપ્તીની વાત કરી અને પાંચ ઇન્દ્રિયનો વિજય મેળવો એના ઉપરની વાત કરી. વિશેષ લેશું. સમાધિ તંત્રમાં પૂછપાદ આચાર્ય દેવે લખ્યું છે કે અમને કોઈ ભલે શત્રુ મિત્ર માને, અમારા માટે તો કોઈ શત્રુ મિત્ર છે જ નહીં. કારણ કે અમે બધાને શું જોઈએ છે? ભગવાન તરીકે જ જોઈએ છે. અને ખરેખર અમે કોઈના માટે શત્રુ મિત્ર કેમ નથી? કારણ કે ઈ જેને જોવે છે, કોને જોવે છે? જેને જોવે છે એ તો અમે છીએ નહીં, અને જે અમે છીએ એને તો ઈ જોઈ શકતો નથી, તો અમે કોના શત્રુ ને કોના મિત્ર? આ કેવી દશા હશે? એનું નામ જ સમાધિ તંત્ર છે ને. આવી સમતા ભાવ પ્રગટ થાય એવી આપણે તો ભાવના કહીએ, આ મને સુકામ આમ કહી ગયો ને સુકામ કહી ગયો. અરે ભાઈ તું કોણ છો? તું છો એને તો ઈ
જોઈ શકતો નથી અને જેને એ જોવે છે એ તો તું, તો પછી તને શું કામ ચિંતા તારે કરવી કે મને આમ કયો, જેને કે બંધ બેસતી પાઘડી ખોટે ખોટી માથે બેસી લે છે, આવી ભૂલ કરે છે, આવી દશા નિગ્રંથ દશા મુનિરાજની ખરેખર. ગુરુદેવજી તો એનું સુંદર સુંદર ઘણી વાર એવું વર્ણન કરે કે રૂવાટા પણ ખડા થઈ જાય એવી વાત કરે. જે રસ્તે સિંહ સંચર્યા રજુ લાગી તરણા, તે તરણા ઉભા સુકશે એને નહીં ચરે હરણા. સમજ પડે કે ને આમાં કઈ સુંદર એનો? એટલે આ તો કે જે રસ્તે સિંહ લાયન જે રસ્તે જાતો હોય અને ચાલે છે તો એની શું છે, એના પગથી ધૂળ ઉડતી હોય છે, ડસ્ટ, અને ડસ્ટ આજુબાજુમાં ગ્રાસ હોય છે એના ઉપર ચોંટી જતી હોય છે. એ સિંહની પરાક્રમ તાકાત તો એવી છે, પણ એનાથી જે રજ જે ઉડી એની પણ એવી જોરદાર સ્મેલ ને એવું હોય છે, એ કદાચ એ રસ્તે હરણ પણ નહીં ચાલી શકે. એ કેવા છે, ઉભા ઉભા ઘાસ સુકાઈ જશે પણ હરણ એને ચરવા નહીં જઈ શકે. એટલું તો સિંહનું બળ છે, પરાક્રમ છે, તેજ છે, પાવર એટલો છે કે સામો સિંહ હોય તો હરણને તો ઊભું જ ન રહે, સામે શું દૂરથી ખબર પડે. પણ જે રસ્તે સિંહ ગયો છે એ માર્ગે એ હરણિયા પણ એ ઘાસને ચરવા જતા નથી. એમાં કોનો માર્ગ છે? વીરનો માર્ગ છે, સૂર્યવીરનો માર્ગ છે. વીર પ્રભુના શાસનમાં આ વીર પ્રભુનો માર્ગ છે. કાયર જીવોનો આમાં કામ નથી, પુરુષાર્થી જીવ જ આ માર્ગે ચાલી શકશે. મુનિરાજ જેવા, જ્ઞાની જેવા, મહાસમર્થ પુરુષાર્થી જીવો જ આ માર્ગે ચાલી શકશે. હરણિયા જેવા અજ્ઞાની આ માર્ગે ચાલી શકે એવું નથી. હરિનો માર્ગ છે સુરાનો, કાયરનો નહીં કામજો ને. વીરનો માર્ગ છે વીરાનો, ત્યાં કાયરનો. શરીરમાં મમતા કરીને બેઠા હોય આમ કેમ થતું હશે, શું થશે, એવા કાયરનું અહીંયા કામ નથી. આવો વીર ભગવાન આપણને આ માર્ગ બતાવ્યો, એમના શાસનમાં આપણને આ વીર માર્ગ મળ્યો છે. વીર શાસનનું સ્વરૂપ સમજાવનાર જ્ઞાનીનો પણ આપણે ભેટો થયો છે. હવે આપણે કાયર રહેવું નથી, પામરતા રાખવી નથી, આપણે પણ સુરવીર થવું છે, વીર થવું છે. રાગ દ્વેષને ટાળીને આપણા પુરુષાર્થને પ્રગટ કરવો છે. તો અહીંયા આપણે એટલું પૂરું કરીએ કે 22 પ્રકારના પરિસર ઉપર જય મેળવે શત્રુ મિત્ર, સુંદર મેલ અથવા સ્મશાન, સોનું કાંચ, નિંદક અને સ્તુતિ કરનાર, પૂજા ભક્તિ કરનાર અથવા તલવાર આદિથી પ્રહાર કરનાર, એ બધામાં સંભાવ એટલે કે રાગ દ્વેષનો અભાવ મુનિરાજ રાખે છે, અર્થાત કોઈના ઉપર દ્વેષ કરતા નથી. આવું મુનિરાજનું સ્વરૂપ આપણે સમજી વિચારીને આપણે પણ એ માર્ગે સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક આગળ પામીને આગળ પહોંચીએ.